પૂનામાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 18/8/85 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પેજ 138 ઉપર પ્રવચન પ્રવચન નંબર 89.
સ્વરૂપ શું છે અને એનું ધ્યાન કેમ કરવું, એ ધ્યાન શીખડાવે છે. ધ્યાનની સીધી છે આત્માનું ધ્યાન કેમ થાય, ધ્યાનની કળા અને વિધિ શું છે એ આમાં આવે છે. અનાદિકાળથી આત્મા પોતે સ્વભાવે જ્ઞાતા હોવા છતાં પણ પરપદાર્થને રાગાદીનો હું કરતા છું એમ માની બેઠો છું, એનું અજ્ઞાન ને વિચાર છે. એ પરપદાર્થનું કરતા પણ હું આત્મામાં નથી, રાગનું કરતા પણ આત્મામાં નથી. તો એના કરતા એક સૂક્ષ્મ વાત કહે છે કે આ આત્મા છે એ પરનો જાણનારો તો નથી, પરને જાણવાનો અભિપ્રાય તો તું છોડી દે, પણ તારી દશામાં થતા ક્રોધમાન માયા લોભના પરિણામ, એ દયાદાનના પરિણામ જે થાય છે એને જાણવા રોકાવું એ પણ ધ્યાન નથી. ઇન્દ્રિયોને જાણવા રોકાવું એ તો ધ્યાન નથી, પણ માનસિક શાંતિ દેખાય છે એને જાણવા રોકાય એ પણ માઠું ધ્યાન છે, એ પણ ધ્યાન નથી. જ્યારે ધ્યાન કેમ થાય એની વિધિ બતાવતા આચાર્ય ભગવંત કહે છે કે આત્મા એક છે, એના પડખા બે, એક સામાન્ય ને એક વિશેષ. સામાન્ય કોને કહેવાય અને વિશેષ કોને કહેવાય? સામાન્ય એને કહેવાય જે પોતાનો શુદ્ધાત્મા છે, જેમાં જ્ઞાન ને આનંદ આદિ અનંત અનંત ગુણો રહેલા છે, જેમાં કોઈ પરિવર્તન કોઈ પણ કાળે થતું નથી, એમાં ચેન્જ ન થાય. ગુણો જે છે એમાં કોઈ ફેરફાર ન થાય એવા અનંત ગુણો, એનું એક રૂપ ગુણી એને સામાન્ય તત્વ કહેવામાં આવે છે. એ ધ્યાનનું ધ્યેય છે. સામાન્ય તત્વ ધ્યાન નથી, સામાન્ય તત્વ શુદ્ધાત્મ તત્વ જીવ તત્વ છે, જે અનાદિ અનંત એક રૂપ રહેલો છે, જેને કર્મનો બંધ થયો નથી, જે કર્મના ઉદયમાં કોઈ કાળે પણ જોડાતો નથી, અને જેમાં રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી, અને જે દુઃખને ભોગવતો નથી, એવો એક સામાન્ય ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. એ ધ્યાનનો વિષય છે, એ ધ્યેય છે. કાલ કહ્યું હતું કે ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના ત્રણ કાળમાં કોઈને ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકે નહીં. આખું વિશ્વ ધ્યેયમાં ભર્યું છે, અને ધ્યેય જ્યાં સુધી એને યથાર્થપણે ખ્યાલમાં ના આવે ત્યાં સુધી યથાર્થ વાસ્તવિક ધર્મ ધ્યાન થઈ શકતું નથી. તો આત્મા એક છે, એનું એક પડખું સામાન્ય છે અને બીજા પડખામાં વિશેષ પર્યાયો પરિવર્તન થયા કરે છે. હવે એ સામાન્યને પણ જોતો નથી અને વિશેષને જોતો નથી, પણ પરપદાર્થને જોવા રોકાણો છે. એ તો આત્માના સામાન્ય વિશેષથી પણ બહાર છે. અહીંયા કહે છે કે તારા જ્ઞાનનો વિષય જગતના પદાર્થોને જાણવા રોકાવું એ તારો સ્વભાવ નથી. જ્યાં સુધી પરને જાણવા રોકાશ ત્યાં સુધી તને જ્ઞાન પણ નહીં થાય અને સુખ પણ નહીં થાય. હવે એનાથી આગળ અંદરમાં આ અંદરની વાત ચાલે છે. હવે કે તારામાં એક સામાન્ય પડખું છે, નિત્ય પડખું, ધ્રુવ પડખું, અને એક વિશેષ પલટતું પડખું પર્યાય, જેમાં રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય, એ સામાન્યમાં નથી થતો, એ રાગ દ્વેષ થાય છે વિશેષમાં, પર્યાયમાં થાય છે. એ જે વિશેષમાં અનાદિકાળની અશુદ્ધતા પ્રગટ થઈ રહી છે એને જાણવાનું બંધ કરી દે. વર્તમાનમાં ક્રોધ થાય છે એને જાણવાનું બંધ કરી દે, અને સામાન્યને તું જાણ, શુદ્ધ આત્માને જાણ, જીવ તત્વને જાણ. આશ્રવ તત્વને કરવું એ તો સ્વભાવમાં નથી, એ તો અજ્ઞાન છે, પણ આશ્રવ તત્વને જાણવું એમાં પણ આત્માનો અનુભવ થતો નથી, એ પણ માઠું ધ્યાન છે. પોતાની દશામાં ક્રોધ થાય, માઠા ધ્યાન, વિપરીત ધ્યાન, માઠા ધ્યાન યાને દુઃખદાયક વો ધ્યાન હે, આર્ત ધ્યાન હે. રાગ કો કરના વો આર્ત ધ્યાન હે, રાગ કો જાણના વો ભી આર્ત ધ્યાન હે, ઓર શુદ્ધ આત્મા કો જાણના ઉસકા નામ ધર્મ ધ્યાન હે, ઓર ઉસકો જાણના કરવું એ શુક્લ ધ્યાન છે, જાણના ધર્મ ધ્યાન હે, વો જાણને કા ચાલુ રખના ઉસકા નામ શુક્લ ધ્યાન હે. તો એ આચાર્ય ભગવાન આચાર્ય મહારાજ ફરમાવે છે કે તું પરનું જાણવાનું તો બંધ કરી દે, જો તારે ધ્યાન કરવું હોય, જો તારે આત્માનું ધ્યાન કરવું હોય તો પરનું લક્ષ્ય બિલકુલ છોડી દે. આ મકાન છે ને આ કુટુંબ પરિવાર છે ને દેવગુરુ શાસ્ત્ર છે, જે પણ એ તો જાણવાનું બંધ કરી દે, પણ એ મારામાં નથી એ બાના નીચે પણ તો જાણવાનું પણ બંધ કરી દે, એ છે કે ન છે તમારે કઈ જરૂર નથી, એના પણ એ છે એમ જાણવું નથી, અને એ મારામાં નથી એ પણ મારે હવે જાણવું ઢંઢેરો પીટવો હોય તો પીટજો, જેને કેવું હોય એને કેજો કે આત્મા શું ને ધ્યાન કેમ. રઘુપત વાત ખાનગી નથી, જગ જાહેર સંતો ફરમાવે છે કે તારો આત્મા શુદ્ધ આત્મા છે, અનાદિ નો અનંત, અને એ શુદ્ધ આત્મામાં એકાગ્રતા કરવી એનું નામ ધ્યાન છે. ધ્યેય છે એ કેન્દ્ર છે, ધ્યેય છે ધ્યાનનું કેન્દ્ર સ્થાન છે, એમાં પરિણામને કેન્દ્રિત કરવા એનું નામ ધ્યાન છે. જે પરિણામ પરમાં કેન્દ્રિત થતા હતા ત્યાંથી સંકેલીને, અને જે પરિણામ રાગમાં કેન્દ્રિત થતા હતા, રાગને પ્રસિદ્ધ કરતું હતું, એ પરિણામને કેન્દ્રમાં જોડી દે, કેન્દ્રમાં કેન્દ્રિત કર, એનું નામ નિર્વિકલ્પ ધ્યાન છે. સવિકલ્પ ધ્યાની ધ્યાની, સવિકલ્પ ધ્યાન ઓ ધ્યાની નહીં હૈ, નિર્વિકલ્પ ધ્યાન ઓ ધ્યાન હૈ. નિર્વિકલ્પ ધ્યાન મેં આત્મા કા સાક્ષાત્કાર હોતા હૈ, અનુભવ હોતા હૈ, અનુભૂતિ યાને વેદન, જ્ઞાન કે અંદર આનંદ કા વેદન આતા હૈ, અનુભૂતિ કા નામ આનંદ કા વેદન કરના ઉસકા નામ અનુભૂતિ હૈ.
ये विपश्चना बोलते नहीं, सुपश्चना का जाहिर करो, ये विपश्चना नहीं,
ये गोयनका जी नो विपश्चना ध्यान चले छे ने टीवी, ये विपश्य छे आप सुपश्य छे,
ऐसा जाहिर
करो, ऐसा जाहिर करो.
हां, ये सर्वज्ञ भगवान ने कही हुई ध्येय और ध्यान की विधि है. बाद में ध्येय का ध्यान करने वाला ये ध्येय है, और वो ध्यान है वो भूल जाता है. ध्येय और ध्यान की हुई अभेदता उसका नाम ध्याता है. समझाया जाता है ये ध्येय है ना, ये ध्यान है, मगर ध्यान जब ध्येय में लग जाता है, गांधी भाई, ध्यान जब ध्येय में लग जाता है तब मैं किसको कहूँ ध्येय ने, किसको कहूँ ध्यान, ध्यान में तो आनंद का अनुभव में पड़ा हूँ. એ સર્વજ્ઞ ભગવાને કહેલી ધ્યાનની ધ્યેય અને ધ્યાનની વિધિ ચાલે છે. હવે આપણે શરૂ કરી આ ભૂમિકા બાંધી પાનું એક બાળક પેલી લીટી આવા વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્યને વિશિષ્ટને જાણનારા બે ચક્ષુઓ છે. શું કહ્યું આ? જેમ આ ચક્ષુ બે અહીંયા છે, જમણી ને ડાબી ચક્ષુ કહેવાય, એમ આત્મા એક છે, એમાં એના બે ચક્ષુ છે. એક ચક્ષુ સામાન્યને જાણે અને બીજી ચક્ષુ વિશેષને જાણે. તો સામાન્યને વિશેષને જાણનારા બે ચક્ષુ છે, પરને જાણનારી કોઈ ચક્ષુ આત્મામાં છે નહીં. અધ્યાત્મની પરાકાષ્ઠા છે આ. શું કહ્યું આ? કે જોનાર જે આત્મા છે, જોનારો આત્મા છે, ને આત્માને જોવે છે. જોનારો કેને જોવે છે?
આત્માને.
આત્માને પરને નહીં. જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય ને વિશેષને જોવે છે. સામાન્ય એટલે અનાદિ અનંત જીવ તત્વ, અને વિશેષ વર્તમાનમાં રાગાદી પરિણામ થાય, ઇન્દ્રિય જ્ઞાન થાય, અતિ ઇન્દ્રિય જ્ઞાન થાય, એ બધા વિશેષ પર્યાયમાં પલટો થાય છે, એને વિશેષ કહેવાય. પરિણામને વિશેષ કહેવાય અને દ્રવ્યને સામાન્ય કહેવાય. દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે. સોનું દ્રવ્ય કહેવાય અને એના જે પરિણામ અનેક પ્રકારના ઘાટ થાય એને વિશેષ કહેવામાં આવે છે. સમજાણું? એવી રીતે આત્મા છે એક સામાન્ય તત્વ, અનાદિનું એકરૂપ રહેલું છે, એને કોઈ કર્મનું આવરણ લાગુ પડતું નથી, કર્મમાં જોડાતો નથી, રાગ રૂપે પરણતો નથી, ને દુઃખને ભગવતો નથી. એવો ભગવાન આત્મા અને આદિનું સર્વજ્ઞ સ્વભાવી, સર્વદર્શિત્વ અને સર્વજ્ઞ શક્તિ છે આત્મામાં. એવી એવી અનંત શક્તિથી બિરાજમાન પ્રભુ બિરાજમાન છે અંદરમાં. એ સામાન્ય તત્વ છે. સામાન્યને જોનારો એક ચક્ષુ અને પરિણામને જોનારી એક બીજી ચક્ષુ, એવા બે પ્રકારના ચક્ષુ દરેકની પાસે છે, પણ એને જોતા હોતું નથી. એ જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્યને વિશેષ જોવે છે પણ પરને નહીં. અહીંયા પરને જાણવાની વાત તારા શ્રદ્ધા જ્ઞાનમાંથી બંધ કરી દે કે હું પરનો જાણનારો છું. પછી અંદરમાં આવીને પરિણામને જાણું ત્યાં સુધી પણ ધ્યાન થતું નથી. ભેદને જાણતા વિકલ્પ ઉત્પન્ન થાય છે અને અભેદને જાણતા નિર્વિકલ્પ આત્માનુભૂતિ થાય છે, પણ બને નહીં. આ ખૂબ ગંભીર વાત છે. અહીંયા ગુરુદેવ ફરમાવે છે કે આ વાત ગંભીર છે, જગતને સાંભળવા મળતી નથી. અમારા ભાવભાઈ કહે છે બેઠા છે કે ભાઈ આ વાત જગતને સાંભળવા મળતી નથી, ને સાંભળવાના જિજ્ઞાસાવાળા તો છે પણ સાંભળવા મળે નહીં. એ નિર્ણય ક્યારે કરે ને અનુભવ ક્યારે કરે? ભાગ ફૂટી ગયા જગતના, આ સતની વાત પણ કાન ઉપર આવતી નથી. ખૂબ ગંભીર વાત છે. પોતાની વિશેષ પર્યાયમાં એટલે વર્તમાન વર્ષો જે જ્ઞાનનો વ્યાપાર છે, જ્ઞાનનો વ્યાપાર, એનું નામ વિશેષ પર્યાય કહેવાય. જ્ઞાનની પર્યાય થાય છે ને જાણવાની ક્રિયા, જેમાં જાણવાની ક્રિયા થાય છે એને વિશેષ નામ પર્યાય કહેવાય. એ પર્યાયમાં જે પર જણાય છે, જે પર પદાર્થ જણાય છે, જ્ઞાનની પર્યાયમાં જે પર પદાર્થ જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે, પર જણાતું નથી. એ કહે છે કે આ જે ઘડિયાળ છે એ ખરેખર જણાતી નથી, પણ ઘડિયાળ જે જ્ઞાનની અવસ્થામાં જણાય છે એ જ્ઞાનની અવસ્થા જ જણાય છે. આ નહીં, આ તો નિમિત્ત માત્ર છે. આ તો નિમિત્ત છે અને જ્ઞાનની પર્યાય ઉપાદાન છે. એ જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા છે, સ્વચ્છતા હોવાને કારણે આનો પ્રતિભાસ જ્ઞાનની પર્યાયમાં થાય છે. જેમ દર્પણમાં પરનો પ્રતિભાસ થાય એમ જ્ઞાનની પર્યાય દર્પણના સ્થાને છે, તો આ ઘડી એમાં પ્રતિબિંબ થાય છે. તો એની નજર નિમિત્ત ઉપવાથી ઘડિયાળ જણાય છે, અને જેની નજર ઉપાદાન ઉપર છે એમ કહે છે કે મને જ્ઞાન જણાય છે ઘડિયાળ જણાતી. અનાદિકાળથી જ્ઞાને નિમિત્તની પ્રસિદ્ધિ કરી, પણ જ્ઞાને આત્માની પ્રસિદ્ધિ કરી. જે જ્ઞાન જેનું છે એને પ્રસિદ્ધ ન કરે, અને જે જ્ઞાન જેનું નથી એને પ્રસિદ્ધ કર્યા કરે. સંસારનો અંત આવી શકતો નથી, એને કશાયની ઉત્પત્તિ થાય છે.
દર્પણ નો દ્રષ્ટાંત બહુ જ યોગ્ય છે.
તમે સવારનાપુર માં આજે દાઢી કરતા હતા ત્યારે દાઢી જણાતી કે દર્પણ જણાતો હતો? વિચાર કરવો, વિતરાગતા છે. અને જો મોઢું મારું જણાય છે તો રાગ છે. મોઢું જોતા એને મોહ થી રહેશે નહીં. મોઢું દેખાય તો મોહ થાય, અને મોઢું જોવાનું બંધ થાય ને દર્પણ જણાય તો નિર્મોહ દ્રષ્ટા પ્રગટ. આ તો દ્રષ્ટાંત છે. આ જ્ઞાન દર્પણ ના સ્થાને છે. આ ઘડિયાળ જણાય છે તો ઘડિયાળ મારી એમ ભાસે, અને ઘડિયાળ નથી જણાતી પણ ઘડિયાળ જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે. ઘડિયાળ જણાતી નથી તો ઘડિયાળ મારી એવો વિકલ્પ ને સ્થાન રહેતો. ધ્યાન છે કેમ? આત્માનું ધ્યાન કરું, બાકી બધા ગપ્પા મારે છે અજ્ઞાની જેવો. અમને કઈ એમાં આશ્ચર્ય લાગતું નથી. ખૂબ ગંભીર વાત છે. ગંભીર જોઈને આત્માનો અનુભવ કરવો એ તો કોઈ અપૂર્વ વાત છે. ભવનો અંત આવી જાય, એક વખત આત્માના દર્શન થાય, અલ્પકાળમાં મોક્ષ થાય થાય ને કોલ કરાર, પોતાને ખબર પડી જાય કે હવે મને ભવ નથી, ભવનો અંત આવી ગયો. કોઈ કોઈને ખબર એ પડી જાય કે આટલા ભાઈ મારો મોક્ષ છે, ખબર પણ પડી જાય. કોઈને કહે નહીં પણ પોતે જાણી લે. કહેવાની વાત નથી, ધર્મ કહેવા માટે નથી પણ ધર્મ કરવા માટે છે. ધર્મનો ઢંઢેરો ન હો. ખૂબ ગંભીર વાત છે. પોતાની વિશેષ પર્યાયમાં જે પર જણાય છે, ઘડિયાળ જણાય છે, તે ખરેખર પોતાની પર્યાય જણાય છે. જો ઘડિયાળ જણાય છે તો ઘડિયાળ મારી એમથી આવીને રહેશે નહીં, અને ઘડિયાળ જેમાં જણાય છે એ જ્ઞાન મારું તો ઘડિયાળમાં મોત થવાનો અવકાશ મારી જણાય તો મારી ને. ઘડિયાળ જણાતી જ નથી ને, પુત્ર જણાતો જ નથી ને, જણાય તો મારો ને. પંકજ જણાય તો મારો, પણ પંકજ જ નથી જણાતો. પણ પંકજ જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે. તો જ્ઞાન જ્ઞાન ને જાણતા કસાય કદી પણ ઉત્પન્ન થઈ શકે નહીં. સ્વલક્ષ્ય કસાય ન હોય, પરલક્ષ્ય કસાય થાય. પરલક્ષ્ય બોરાગ દેશ ની ઉત્પત્તિ થાય, સ્વલક્ષ્ય બોરાગ દેશ નો ક્ષય થઈ જાય. તે ખરેખર પોતાની પર્યાય જણાય છે. આ તો મંત્ર છે, અનાદિકાળનું મિથ્યાત્વનું ઝેર ચડ્યું છે ને એને ઉતારનારા આ ભેદ વિજ્ઞાનના મંત્ર છે. પંચ પરમેષ્ટિનો મંત્ર તો બધાને આવડે છે ભણતા ગણતા, પણ ભેદ વિજ્ઞાન એક સમયમાં પ્રાણી કર્યું નથી. એટલે સામાન્ય ને વિશેષને જોનારા એમ બે ચક્ષુ બે છે, પણ પરની વાત લીધી નથી. કેમ કે ચક્ષુ બે છે અને અહીંયા વિષય બે, સામાન્ય ને વિશેષ ચક્ષુ બે. તો એ બે ચક્ષુ છે અનુક્રમે પોતાના સામાન્ય ને જાણે, પછી વિશેષ ને જાણે, પરને જાણવાની એ વાત અત્યારે નથી. અધ્યાત્મમાં આ વસ્તુના સ્વરૂપને જોનારાઓને, વસ્તુના સ્વરૂપને જોનારાઓને, પરને જોનારાઓની અહીં વાત નથી. વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય ને વિશેષને જાણનારા બે ચક્ષુ છે. એક સામાન્યને જાણનારો એક ચક્ષુ, અનુક્રમે પહેલાં સામાન્યને જાણવું અને પછી વિશેષને જાણવું. સામાન્ય એટલે શુદ્ધાત્માને જાણવું, અને પછી શુદ્ધાત્માને આશરે જે પરિણામ થાય એને પણ જાણવાની છૂટ આપશું. પણ પહેલાં તો તારા શુદ્ધાત્માને જાણ. તો સામાન્યને અવલોકન કરી લે, એમાં અનુક્રમે કહ્યું ને, મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે. પહેલાં શું કરવું આ જગતનો પ્રશ્ન છે. પહેલાં શું કરવું, કેટલી ક્રિયા કરવી, કેટલા મંદિર બંધાવવા, કેટલા દવાખાના બંધાવવા, શું કરવું પહેલાં, કે પ્રથમમાં પ્રથમ વર્તમાન વર્તા જ્ઞાનને બહારથી સંકેલીને સામાન્ય જે કેન્દ્ર સ્થાન છે એ ઉપયોગને એમાં કેન્દ્રિત કરીએ તો તારા ભગવાન આત્માને જાણ. સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે. અનુક્રમ પહેલાં પોતાના શુદ્ધાત્માને જ્ઞાન જાણે છે, અને એ પછી જ્ઞાન જે શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રના પરિણામ પ્રગટ થયા એને પણ જ્ઞાન જાણે છે. પણ પહેલાં આત્માને જાણ્યા પછી પર્યાયને જાણે તો જ્ઞાન સમ્યક છે. પોતાના આત્માને જાણ્યા વિના કેવળ માત્ર પરિણામને ક્રોધાદીને જાણવા રોકાય તો અજ્ઞાન છે, એ જ્ઞાન નથી, વ્યવહાર પણ નથી. કારણ કે સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય. સામાન્ય એટલે જેવો પોતાનો શુદ્ધાત્મા અકારક અવેદક છે, રાગનો કરનારો આત્મા નથી. અહીંયા કે છે કે રાગને જાણવાનું બંધ કર, કરવું તો નથી તારા સ્વભાવમાં, પણ એને જાણવું પણ બંધ કરી દે થોડીક વાર માટે. યથાર્થ જ્ઞાન થાય સામાન્યનું, તો વિશેષનું જ્ઞાન યથાર્થ થાય. દ્રવ્યને યથાર્થ જાણે તો પર્યાયને યથાર્થ જાણી શકાય. દ્રવ્યને જાણ્યા વિના પર્યાયને પણ યથાર્થ પણ જાણી શકાતું નથી. સોનાને જાણે તે સોનાના ઘાટને બરાબર જાણી શકે, પણ સોનાને ન જાણે તે ઘાટને ખરેખર જાણી શકતો નથી. અહીં પરને જાણવાની વાત નથી લીધી, કેમ કે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર પદાર્થ ભલે નિમિત્ત હો જ્ઞેયો, પણ ખરેખર પર પદાર્થ નથી જણાતા. પણ પર પદાર્થ જેમાં જણાય છે એની સત્તામાં, જ્ઞાનની સત્તામાં એ જ્ઞાન જ જણાય છે. નૈમિત્તિક ભાવ જણાય છે, નિમિત્ત જણાતું નથી. અજ્ઞાની પ્રેમ જ છે, પણ એની દ્રષ્ટિ જ્ઞાન ઉપર નથી, એની દ્રષ્ટિ નિમિત્તાધીન છે. એને ઘડિયાળ જણાય છે, એને મોઢું જણાય છે, અરીસો જણાતો. અઢાર લાખની વસ્તી છે, કોઈ કહેતું 18 લાખની વસ્તી, કનુભાઈ કહેતો પોટણમાં 18 લાખની વસ્તી. 18 લાખની વસ્તીમાં લાઈન સર પૂછો કે અરીસામાં શું જણાય છે, મોઢું મોઢું ને મોઢું, આ કઈ પ્રશ્ન છે પૂછવાનો, બોલો. પણ અરીસો જણાડો કે નહીં, પણ અમારી નજર જ અરીસા ઉપર નથી. અમારું મોઢું અમે જાણીએ છીએ, વાળ કેમ છે, ચશ્મા કેમ છે, ટોપી કેમ છે, આ રૂપાળો છું ને કાળો છું, આ હું તો મારા મોઢા ને જાણું છું. અરીસો મને જણાતો નથી, મોહી મિથ્યા દ્રષ્ટિ પ્રાણી છે. આ અરીસા ને જોતો નથી, આ ઉપાદાન ને જોતો નથી, ને નિમિત્ત ઉપર લક્ષ રાખે છે. એને રાગ દ્વેષ મોહ થયા વિના રહેતા. તમે બધા પ્રેક્ટિસો કરજો. અરીસાને જોતા અરીસો જણાય છે તો મોઢું નહીં જણાય, તો મોઢામાં આત્મબુદ્ધિ નહીં થાય, મોઢામાં રાગ દ્વેષ નહીં થાય. એમ અહીંયા આચાર્ય મહારાજ ફરમાવે છે કે જ્ઞેયો જણાતા નથી, અને જ્ઞેય જેમાં જણાય છે એવું તારું જ્ઞાન જણાય છે. તો જ્ઞાન જ્ઞાનને જાણતા કદી પણ કોઈને મોહ ઉત્પન્ન થાય નહીં. આત્મા આત્માને જાણતા મોહ ઉત્પન્ન થાય, તો સિદ્ધ ભગવાનને પણ મોહ ઉત્પન્ન થવો જોઈએ. મોહ ઉત્પન્ન કેમ થતો નથી સિદ્ધ પરમાત્માને, કે કેવળ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને જાણતા હોવાથી મોહ ઉત્પન્ન થતો? સમજાય છે? કેવળી પરમાત્માને મોહ ઉત્પન્ન કેમ થતો નથી, કે કેવળ જ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને જાણે છે તન્મય કહીને, તેથી એને મોહ ઉત્પન્ન થતો નથી. અને એ કેવળ જ્ઞાન સામે નજર રાખતા લોકાલોક એમાં જણાઈ જાય છે તો પણ મોહ ઉત્પન્ન થતો નથી. કેમ કે લોકાલોક નથી જણાતા, પણ લોકાલોક સંબંધેનું જ્ઞાન જણાય છે. માટે લોકાલોક જણાવા છતાં એને મોહ રાખે થતો
કેવળીની સ્થિતિ છે.
આ કેવળીની સ્થિતિ છે. કેવળી લોકાલોક ને જાણે છે કે લોકાલોક જણાય છે, જ્ઞાન ને જાણે છે. અમારા કેવળી ભગવાન ખરેખર નિશ્ચય નહીં, લોકાલોકને જાણતા નથી, પણ પોતાના આત્માને જાણે છે. કોઈ એમ તત્વવેદી કહે કે કેવળી ભગવાન લોકાલોકને જાણતા નથી, તો કહો શેમાં શું દોષ છે? તો કે કાંઈ દોષ નથી, નિશ્ચય નહીં, કેવળી પરમાત્મા પોતાના શુદ્ધાત્માને જાણે છે. પણ અભ્યાસ નહીં. આ શ્રીમદે કહ્યું કે કેવળ જ્ઞાનના સ્વરૂપને જે જાણતો નથી, એવા અજાણા જીવને કેવળ જ્ઞાનનો મહિમા આવે, એટલે એમ કહેવામાં આવે છે કે કેવળ જ્ઞાન કોને કહેવાય, કે એક સમયમાં લોકાલોકને પ્રત્યક્ષ જાણે તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. નિમિત્ત સાપેક્ષથી જ્ઞાનની પર્યાયનું જ્ઞાન કરે તો છૂટી ગયો અહીંયા. અરે કેવળ જ્ઞાનમાં શુદ્ધાત્માને જાણે છે એ વાત રહી ગઈ. લોકાલોકને જાણે તે કેવળી, લોકાલોકને જાણે તે કેવળી. અરે કેવળ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને જાણે છે તેને કેવળી કહેવામાં આવે છે, અને શુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે તેને શુદ્ધ કેવળી સાધક કહેવામાં આવે. અહીં પરને જાણવાની વાત નથી, કેમ કે આત્મા જે પરને જાણે છે તે ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. લ્યો આવી શુક્રવાર. પરને જાણે છે એમ કેવું એ તો અસદભૂત વ્યવહાર છે. ખરેખર પોતાનું જ્ઞાન જ જણાય છે, અને એમ કેવું કે પર જણાય છે એ અસદભૂત વ્યવહાર છે એ વાત સત્યાર્થ નથી. કેમ કે જ્ઞાને માં તન્મય થતું નથી, માટે એને વ્યવહાર કહેવામાં આવે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જાણવાનું છે, પરને નહીં. અહીં વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પહેલું કહ્યું, અને પછી વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું. પર્યાય દ્વારા, ઉપયોગ દ્વારા આત્માને જાણવાનું પહેલું કહ્યું, અને આત્માને જાણ્યા પછી તું પર્યાયને જાણ. પહેલા જ્ઞાનની પર્યાય દ્વારા જ્ઞાયક પોતાનો શુદ્ધ આત્મા જીવ તત્વ છે એને તું જાણ, અને એને જાણતા તને સમ્ય જ્ઞાન પ્રગટ થશે, મિથ્યા જ્ઞાનનો અભાવ થશે. પછી એ સમ્ય જ્ઞાન પોતાના પરિણામને પણ જાણે તો એને વ્યવહાર કહેવાય. પરિણામ પરિણામને જાણે તો વ્યવહાર, અને પરિણામ દ્રવ્યને જાણે તે નિશ્ચય. નિશ્ચય ને વ્યવહાર અંદરનું ને અંદરનું છે, બહારમાં કઈ છે. સુજાતા સમજાણું? જ્ઞાન આત્માને જાણે તે નિશ્ચય, અને પરિણામને પોતાના જાણે તે વ્યવહાર, અને લોકાલોક પરને જાણે તે અસદભૂત વ્યવહાર. કેમ કે સામાન્યને જાણતા, સામાન્યને જાણતા જે જ્ઞાન થાય, સામાન્ય એટલે પોતાના શુદ્ધાત્માને જાણતા જે જ્ઞાન પ્રગટ થાય, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય થાય, તે જે પોતાનું વિશેષ છે તેને વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. જે જ્ઞાન આત્માને જાણે છે તે જ્ઞાન જ્ઞાનને જાણી શકે છે. જે જ્ઞાન આત્માને જાણતું નથી તે જ્ઞાન જ્ઞાનને સમ્યક પ્રકારે જાણી શકતું નથી. આ તો મંત્રો છે, આ વાર્તા નથી. વાર્તા છે પણ આત્માની છે. વાર્તા તો છે, કથા તો છે, પણ આત્મકથા છે, ધર્મકથા છે. હા, શું આ સામાન્યને વિશેષ એને જાણનારા બે ચક્ષુ ને કાંઈ સાંભળવાય મળે, અને આવા પુસ્તક વેચાતા મળે તો લિયેની તો વાંચે ક્યાંથી. આ પુસ્તક મળે છે ક્યાંય, જિજ્ઞાસુને ફટ થાય કે ભાઈ મળતા નથી, નથી મળતા. મારા વતી છપાવી 2000 રૂપિયાને શું કરવા છે, કોઈને કંઈ પડી નથી, એ જોયા કરું છું. હા, પૈસા એની ભેગા ક્યાં જવાના, કોક કોક નીકળે બીજું કાચા. આ પુસ્તક, આ તો ભગવાન થવાનું શાસ્ત્ર, આ તો ધ્યાનની વિધિ છે, આ તો ધ્યાનની વિધિનું પુસ્તક છે. ચેલેન્જ છે સામે, કોઈ જગતનો જીવ આ સર્વજ્ઞ ભગવાનની સામે ટકી શકે નહીં. ધ્યાન કોને કહેવાય એની વિદ્યામાં બતાવી છે. કેમ કે સામાન્યને જાણતા જે જ્ઞાન થાય, આત્માને જાણતા જે જ્ઞાન પ્રગટ થાય, જે પોતાનું વિશેષ છે એ જ્ઞાન આત્માની અવસ્થા છે. એ જ્ઞાન જ્ઞેયની અવસ્થા નથી, એ જ્ઞાન શાસ્ત્રની અવસ્થા નથી, એ શાસ્ત્રનું પરિણામ નથી. એ જ્ઞાન પ્રગટ થયું આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન આત્માના પરિણામ છે, અને એ આત્માના પરિણામ આત્માને પ્રસિદ્ધ કરે તે જ પરિણામ પરિણામને પ્રસિદ્ધ કરી શકે. જે પરિણામ આત્માને પ્રસિદ્ધ ન કરે તે પરિણામ પરિણામને પણ જાણી શકતું નથી, એ તો અજ્ઞાન અંધકાર છે. એમાં કહે છે સામાન્ય ને વિશેષને જાણનારા આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે. આ કોઈ પક્ષ નથી, આ કોઈના ઘરની વાત નથી, આ સોનગઢના ઘરની વાત નથી બાપુ, આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી વાત. 2000 વર્ષ પહેલાનું આ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર તો તાલપત્ર ઉપર છે, એના ઉપર એની ટીકાઓ થઈ છે સંસ્કૃતમાં, અને એના ઉપરના અનુવાદ પરમશ્રુત પ્રભાવક મંડળ મુંબઈમાં શ્રીમદ રાજચંદ્રજીએ સ્થાપના કરી, અને 75ની સાલમાં આ પુસ્તકો છપાણા છે. આજે કેટલા વર્ષથી આવે, 41 આવે છે, 65 વર્ષ પહેલા કેટલાકનો જન્મે નહીં હોય ત્યારે મુંબઈમાં પરમશ્રુત પ્રભાવક મંડળની આ અંદર શાસ્ત્રો છપાયેલા, સોનગઢ ની અંદર છપાયેલા નથી. સોનગઢ થી તો પછી ગુજરાતી અનુવાદ છે અક્ષરે અક્ષર, બાકી છપાણા છે મુંબઈમાં ખારા કુવાપાની સામે ઓફિસ છે એની. પણ એને કઈ દરકાર નથી, કહ્યું કે સોનું બનાવવાનું પુસ્તક એનો મિત્ર આપી ગયો, અને એમને રાખ્યું લીધું કબાટમાં, ઉગાડીને જોયું નહીં, સોનું બનાવવાની વિધિ, પણ એ વિધિ ન કરી તો નિર્ધન થઈ ગયો. એમ આ કુંકુનાચાર્ય ભગવાન આદિ જે સંતો થયા એના શાસ્ત્રો કેમ પરમાત્મા થવાય અને પામરતા કેમ મટી જાય, ચાર ગતિનું દુઃખ કેમ મટે અને અવિનાશી આત્મિક સુખ કેમ પ્રગટ થાય, એની વિધિ આ શાસ્ત્રોમાં લખેલી ને બતાવેલી છે. એમાંનો એક આ પ્રવચન સાર શાસ્ત્ર છે. આ શાસ્ત્ર છે પ્રવચન સાર શાસ્ત્રની ગાથા નંબર 114 ગાથાનો આ વ્યાખ્યાન છે. કહે છે, સામાન્ય ને વિશેષને જાણનારા બે ચક્ષુ છે, બે આંખ છે, પોતાના આત્મામાં બે પડખા સામાન્ય ને વિશેષ એને જાણનારી બે નહીં, બે નહીં ને અહીંયા ચક્ષુની ઉપમા આપવામાં આવી છે. બે નહીં, નહીં એટલે જ્ઞાનનો અંશ, નહીં એટલે જ્ઞાનનો અંશ, એક દ્રવ્યાર્થિક નહીં અને એક પર્યાર્થિક નહીં. દ્રવ્યને જે જાણે પ્રસિદ્ધ કરે તેને દ્રવ્યાર્થિક નહીં કહેવાય, દ્રવ્ય અર્થને નહીં, દ્રવ્ય સ્વભાવને જાણવાનું જેને પ્રયોજન હોય એવા જ્ઞાનના વ્યાપારને પરમાત્મા દ્રવ્યાર્થિક નહીં કહે છે. અને પર્યાયને જાણવાનું પ્રયોજન જેમાં હોય જે જ્ઞાનની પર્યાયમાં એને પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. એમ એને દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં ને અહીં ચક્ષુની ઉપમા આપવામાં આવે છે. 320 ગાથામાં જેમ ચક્ષુની વાત કરી એમ 114માં પણ ચક્ષુ આવી ગયા. એમાં ચક્ષુ આવ્યા આકાર કવેદ ને જાણવા માટે પણ અહીંયા બે ચક્ષુ આવ્યા. ચક્ષુ એટલે જ્ઞાન. કહે છે, સામાન્ય ને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, ત્રણ ચક્ષુ નથી લીધા, કીધા નથી, પણ પોતાનું જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષ સ્વરૂપ છે બસ તેને જાણનારા બે ચક્ષુ કયા છે? એ અંદરને અંદરમાં જોયા કરતું, પછી તો તને અંદરમાંથી જોવા જાયશ અને જોયા કરીશ તો નીકળવાનું મન એવો અંદરમાં સુખનો ભંડાર ભરેલો છે. પણ એને જોયા વિના એને શ્રદ્ધા પણ ક્યાંથી થાય? પણ એકવાર તું અનુભવ કરી લે તો તને શ્રદ્ધા થશે કે એમાં શું નિધિ ભરી છે. પણ પોતાનું જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષ સ્વરૂપ છે બસ તેને જાણનારા બે ચક્ષુ કયા છે? ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની પર્યાય છે. શું કહે છે કે જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય, પણ જ્ઞાનની પર્યાયમાં બીજા પદાર્થો જે જણાઈ જાય છે એની સ્વચ્છતા, જ્ઞાનની પર્યાયની સ્વચ્છતા એવાથી એમાં બીજા પદાર્થો પણ જણાઈ જાય છે. પણ બીજા પદાર્થો જણાય છે ત્યારે ખરેખર બીજા પદાર્થો જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે, બીજા પદાર્થો નહીં. અને જો બીજા પદાર્થ જણાય છે તો તારી નજર જ્ઞાન પરથી છૂટી ગઈ, ઉપાદાન માંથી છૂટી, નિમિત્તમાં ગયો,
બોલી ઉત્પત્તિ થઈ ગઈ.
હાથમાં હીરો છે, હીરો આ સલું છે, અમેરિકા હીરાનો વેપાર કરે, સલું ધ્યાન રાખે, હીરો હાથમાં છે. તો જો હીરો જણાય છે તો એમાં રાગ દ્વેષ મોહ થઈ આવીને રહેશે નહીં. હવે હીરો જેમાં જણાય છે એવું જો જ્ઞાન જણાય છે તો એમાં મોહ થશે નહીં. આ કળા હીરો હાથમાં રહી જાય અને ચૈતન્ય હીરાના દર્શન થઈ જાય. બોલો, જળ હીરો, જળ હીરા પણ હાથમાં રહી જાય અને એનું લક્ષ છૂટી જાય કે મને હીરો જણાય છે કે હીરો જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે. છે શું આ? હીરો જણાય છે તો ભ્રાંતિ છે, અજ્ઞાન છે. અને હીરો જેમાં જણાય છે એવું જો જ્ઞાન જણાય છે તો સમ્યક જ્ઞાન છે. હીરો હાથમાં રહી જશે અને સમ્યક જ્ઞાન પ્રગટ થશે. અમેરિકામાં આપણે આત્માનો અનુભવ થાય હો, એમાં એમ કે અહીંયા ઉનામાં કઈ મુંબઈ થાય એવું નથી. એને રસ છે, એને સમજવાનો રસ છે, એનો ભાવ છે. આત્મા ક્યાં ભાવ છે? તો દેહની વાત, મારે એની તળવાર છે. આ તો એમ કહો છે ને, મારે એની તળવાર છે. પોતે રુચિપૂર્વક અભ્યાસ કરે તો એને આત્માનું ભાન થાય. આમ જો જોઈએ તો કળથી સહેલું છે, કળથી સહેલું છે. હીરો આમ હાથમાં છે, એ વિચાર કરે છે કે હીરો જણાય છે કે હીરાની કિંમત આંકનાર જ્ઞાન જણાય છે. હીરો હીરા ની કિંમત કરતો કેમ કે તો જળ છે. દ્રષ્ટિ નિમિત્ત પરથી ખસી અને ઉપાદાન માં આવતા એને અનુભવ, હીરો હીરા ને ઠેકાણે રહી ગયો, વિકલ્પ વિકલ્પ ને ઠેકાણે ગયો અને નિર્વિકલ્પ આત્મા નો અનુભવ, આત્મા ની શાંતિ નું વેદન. હીરો આત્મા રે અને ચૈતન્ય હીરો જ્ઞાન માં આવી જા. ચૈતન્ય પણ હીરો કયો, એ ચેતન હીરો, બોલો જળ હીરો. પણ એને આ પ્રત્યક્ષ મને હીરો દેખાય છે અને હું ના કે પણ હીરો દેખાતો નથી, મારું જ્ઞાન કરે છે. દ્રષ્ટિ ઉંધી છે, ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન નો પક્ષ છે, આત્મા અતિન્દ્રિય મહાપદાર્થ છે, એની કઈ એને ખબર નથી. કહે છે સામાન્ય અને વિશેષ ને જાણનારા બે ચક્ષુ છે, ત્રણ ચક્ષુ નથી, પણ પોતાનું જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષ સ્વરૂપ છે બસ તેને જાણનારા બે ચક્ષુ કયા છે. ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય એ વાસ્તવમાં ખરેખર પોતાની જ પર્યાય છે. અહો શું ગંભીર ટીકા છે, અહો શું ગંભીર ટીકા છે. ગુરુદેવ બહુમાન કરે છે સંતોનું, સંતો આચાર્ય ભગવંતો જે છે એનું બહુમાન કરતા કહે છે કે આ શું આ સંતોની ગંભીર ટીકા છે, અલૌકિક, એમાં ભાવો બ્રહ્માંડના ભર્યા. હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અમારી શક્તિ નથી, અમારી શક્તિ થોડી છે, કાઢી શકીએ છીએ. ગણધરની શક્તિ ક્યાં ને ક્યાં અમારી શક્તિ. ઓહો શું ગંભીર ટીકા છે. ટીકા એટલે વિસ્તાર, ટીકા એટલે વિસ્તાર. મૂળ ગાથા અમૃતચંદ, મૂળ કુમકુમ ભગવાન ની ગાથા છે પ્રાકૃતમાં, એના ઉપર સંસ્કૃત ની ટીકા અમૃતચંદ આચાર્ય. શું આ ગંભીર ટીકા છે, ભલે તેમાં અનુક્રમે શબ્દ છે, એટલે કે પહેલા સામાન્યને જુએ છે અને પછી વિશેષને જુએ છે. ટીકામાં પણ એમ જ લીધું છે, પહેલા સામાન્ય અને પછી વિશેષ. ટીકાકારે પણ એ સામાન્યને વિશેષ એમ લીધું. તો કહે છે તેમાં થોડા શબ્દ જ્ઞાન તો જોઈએ, શું સામાન્ય ને શું વિશેષ થોડું જ્ઞાન તો એટલું તો પ્રાથમિક જોઈએ, શું દ્રવ્યાર્થિક નહીં ને શું પર્યાર્થિક નહીં એવું થોડું શબ્દનું જ્ઞાન જોઈએ. બહુ થોડા ટાઈમમાં શીખી જવાય, એમાં કંઈ લાંબો ટાઈમ લાગતો નથી. મહિના બે મહિનામાં શબ્દ જ્ઞાન તો થઈ શકે જ, વધારે વધારે છ મહિના જોઈએ. છ મહિનાથી જાજો કાળ શબ્દ જ્ઞાન માટે નથી. મોટર સ્પેર પાર્ટની દુકાન હોય કોકને પિતાજીની, પછી પોતાનો દીકરો ભણીને પાસ થઈ હવે દુકાને બેસે, દુકાને બેસે ત્યારે પહેલાં એને નામ શીખડાવે કે જો આને આપ કહેવાય, આનું આ નામ, આનું આ નામ, આનું નામ આ, પછી એને વેલ્યુની વાત કરે, ખરીદ એના ઉપર ખરચ અને પછી વેચવાની આપણી કિંમત, એ બધું એને પહેલાં નામ શીખવા જોઈએ. નામ શીખાવી ના પેલો ઘરે ગાવે ફલાણી ચીજ આપો તો એને કઈ ખબર ન હોય તો ક્યાંથી વેપાર કરી શકે. એમ પેલા થોડાક નામનું જ્ઞાન પણ એને જોઈએ, તો શબ્દ અજાણ્યો ન લાગે. આ તો શબ્દ જ અજાણ્યો લાગે પુનામાં કે શું આ દ્રવ્યાર્થિક નહીં, શું પર્યાર્થિક નહીં. સજીભાઈ શબ્દ જ અપરિચિત પૈસાનો લોભ છે ને કમાવાનો, પણ એ ધર્મ નો લોભી નથી થતો. ધર્મ નો લોભી થાય તો બધું યાદ
રહી જાય,
રહી જાય
એમાં ધ્યાન છે.
હા એમાં ધ્યાન છે, આમાં નથી. તો કહે છે તેમાં પર્યાર્થિક ચક્ષુ ને સર્વથા બંધ કરી દે. હવે પર્યાર્થિક ચક્ષુ, પર્યાર્થિક શું અને ચક્ષુ શું અને એને કેમ બંધ કરવું. શ્રી કાંઈ પર્યાર્થિક ચક્ષુ એટલે શું કે પર્યાયને જાણવાનું, જે કંઈ પરિણામમાં સમયે સમયે ક્રોધાદી થાય, ક્ષમાના ભાવ થાય, હિંસા અહિંસાના પરિણામ થાય, એને જાણનાર જે જ્ઞાનનો વ્યાપાર તેને પર્યાર્થી ચક્ષુ કહેવામાં આવે છે. પર્યાયને જાણે જ્ઞાન એને પર્યાર્થી ચક્ષુ કહેવામાં આવે છે. ભેદને જાણે તેને પર્યાર્થી ચક્ષુ કહેવામાં આવે છે. એને સર્વથા બંધ કરી દે, એને જાણવાનું બંધ કરી દે. અહીંયા પર્યાય આમ થાય છે ને, આ દ્રવ્ય છે, આ પર્યાયને જાણવાનું એ બંધ કરી દે સર્વથા, અને આને જાણવા આવી જાય. એમ કહે છે, જુઓ પોતાની પર્યાયમાં જે વિશેષતા જણાય છે તે પોતાની પર્યાય જ જણાય છે. વિશેષતા જણાય છે, ખાટો પદાર્થ, મીઠો પદાર્થ, લાંબો ટૂંકો, કાળો ધોળો, એ જે જ્ઞાનની પર્યાયમાં જણાય છે ને, એ વિશેષતાઓ જે છે એ વિશેષતાઓ પર પદાર્થની નથી, પણ પોતાના જ્ઞાનની પર્યાય જ છે એમાં જણાય છે. ઓલું તો નિમિત્ત માત્ર છે, પર્યાય જ જણાય છે, પર નહીં. પર્યાય જ જણાય છે પણ પર જણાતું નથી. એટલે પરને જાણવાના ચક્ષુ બંધ કરીને એમ ન કહી મહા સિદ્ધાંત બતાવે છે. શું કહે છે? પર્યાર્થિક ચક્ષુ બંધ તમે કરો તો તમને આત્માના દર્શન થશે. પર્યાર્થિક ચક્ષુ એટલે શું? કે આ જે ઘડિયાળ છે, એ ઘડિયાળ જે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞાનની પર્યાયને જાણવાનું બંધ કરી દે, એમ આચાર્ય ભગવાને ઉપદેશ આપ્યો. પણ તું ઘડિયાળને જાણવાનું બંધ કરી દે એમ કહેવામાં આવ્યું નથી. હરિને શું કહ્યું? શશીભાઈ સુખનું વાત છે. તો તને ભગવાન આત્માના દર્શન થશે. કેમ કે ઉપયોગ જાણ્યા વિના તો રહેશે નહીં, ઉપયોગ જાણ્યા વિના તો રહેશે નહીં. હવે જ્યારે એ પરિણામ પરિણામને જાણવાનું બંધ કરે છે ત્યારે પરિણામ આત્માને સન્મુખ થઈને આત્માને પ્રસિદ્ધ કરે છે કે મને તો જાણનારો આ જણાય ગયો. આ હા, જે જાણનારો તે જ હું છું, જે જાણનારો જણાયો તે હું છું, જે જાણનારો જે જણાયો તે હું છું. આ હા, એવું આત્મભાન એને પ્રગટ. એટલે પરને જાણનારા ચક્ષુ બંધ કરીને એમ ન કહ્યું, ઘડિયાળને જાણવાનું બંધ કરી દે એમ ન કહ્યું, પણ ઘડિયાળ જેમાં જણાય છે એવી જે જ્ઞાનની ઇન્દ્રિય જ્ઞાનની અવસ્થા, એ ઇન્દ્રિય જ્ઞાનને જાણવાનું બંધ કરી દે. એ ઇન્દ્રિય જ્ઞાનમાં ઘડિયાળ જણાતી હતી, અતિન્દ્રિય જ્ઞાન તો એને પ્રગટ થયું નહોતું. શું કહ્યું? જ્ઞાનને જાણવાનું બંધ કરી દે એટલે ઇન્દ્રિય જ્ઞાનને જાણવાનું બંધ કરી દે તો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થશે. ઘડિયાળ ને જાણે છે તો સ્થૂળ છે, ઘડિયાળ જેમાં જણાય છે એવી ઇન્દ્રિય જ્ઞાન જણાય છે ત્યાં સુધી આત્મ જણાતો નથી. માટે ઇન્દ્રિય જ્ઞાન ને જાણવાનું બંધ કરી દે. ઇન્દ્રિય જ્ઞાનને જાણવાનું બંધ થતાં એક નવું અતિન્દ્રિય જ્ઞાન અંતર્મુખ પ્રગટ થઈ અને આત્માને પ્રસિદ્ધ કરે તેને સમ્યક દર્શનાન ચાર પ્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. વિકરાળ દશા છે. જે જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય તેનું નામ ધ્યાન છે. જે જ્ઞાનમાં આત્મા ન જણાય અને ભેદને પર જણાય તેને ધ્યાન કહેતા નથી. એ સંસારનું ધ્યાન કરે છે, એ સંસારી છે, પણ પોતાની પર્યાયને જાણનારું પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરીને એમ કહ્યું, આ તારા પરિણામમાં જે ક્રોધ માન માયાને લોભ થાય કે હિંસા અહિંસાના પરિણામ થાય કે પ્રતિક્રમણ ને સામાયિકનો તને શુભ ભાવ આવ્યો એ જાણવાનું બંધ કરી દે. એને જાણવાનું બંધ કરી દે તો પરમાત્માના દર્શન થશે તને. સર્વથા બંધ કરીને એમ કહ્યું, આ શું ગંભીર વસ્તુ છે. ગુરુદેવને બહુમાન આવે છે સંતો ઉપર કે આહા, શું આ ગંભીર ટીકા છે, શું આ ગંભીર પ્રતિપાદન. આચાર્ય મહારાજ આત્માના સ્વરૂપની વાત કરે છે. ભગવાન આ પ્રવર્તન સાર, સમય સાર, અને નિયમસારની એક એક ગાથા અતિ ગંભીર અને અલૌકિક છે. દ્રષ્ટિ ફેરવી નાખે, મિથ્યા દ્રષ્ટિ છૂટી જાય અને સમય દ્રષ્ટિ આત્મા થઈ જાય. સમ્યક દ્રષ્ટિ, સમ્યક એટલે સમીચીન, જેવું આત્માનું સ્વરૂપ છે એવું પ્રતીતમાં આવવું, તેને સમ્યક દ્રષ્ટિ. સમ્યક એટલે સાચી, સમ્યક એટલે યથાર્થ, સમીચીન. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. જેવો આત્મા છે એવો અનુભવ પૂર્વક જે શ્રદ્ધાન થયું તેને સમ્યક દ્રષ્ટિ કહેવામાં, સાચી દ્રષ્ટિવન, સત્ય દ્રષ્ટિવન ધર્માત્મા કહેવામાં આવે છે. અહીં તો કહે છે ભગવાન, તું પરને જાણતો જ નથી. ભગવાન કેવડી લોકાલોકને જાણે છે એમ કેવું તે અસદભૂત વ્યવહાર છે. કઠણ પડે શું થાય સત્ય તો આ ભાઈ, પરને અને આત્માને સંબંધ શું છે? પર પદાર્થ અને આત્માને કઈ સંબંધ નથી. દેહની આરે કઈ સંબંધ નથી, તો કુટુંબની આરે તો ક્યાં સંબંધ છે એનો? પર અને સ્વની વચ્ચે તો અત્યંત અભાવનો અભેદ કેટલો ઉભો છે. સ્વ અને પર એમાં બે વચ્ચે અત્યંત અભાવ છે. આત્મામાં દેહનો અભાવ છે, દેહમાં આત્માનો અભાવ. આત્મામાં રાગનો અભાવ છે, રાગમાં જ્ઞાનમય આત્માનો અભાવ છે. બે વચ્ચે ભિન્નતા છે, બેની એકતા. જડ અને ચેતન એક નથી, એમ આત્મા ને આશ્રવ એ પણ એક વસ્તુ નથી, એ ભિન્ન ભિન્ન વસ્તુ. બે ની સત્તા ન્યારી ન્યારી છે. પરદ્રવ્ય ની પર્યાય અને સ્વદ્રવ્ય ની પર્યાય વચ્ચે અત્યંત અભાવરૂપ અભેદ કિલ્લો પડ્યો છે. અભેદ કિલ્લો તોડી ન શકાય. ભિન્ન તો ભિન્ન જ છે, એક થાય નહીં. પોતાની એક સમયની જે પર્યાય છે તેમાં પરનો પ્રવેશ ક્યાં છે? એક સમયની જ્ઞાનની પર્યાય એમાં પર પદાર્થનો, દેહનો, મનનો, વાણીનો, કે રોટલી દાળ શાક ભાતનો પ્રવેશ એમાં છે નહીં. જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞાનમાં દેહ નથી. જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞાનમાં રાગ નથી. જ્ઞાનમાં રાગ નથી માટે જ્ઞાન રાગને કરતું નથી. જ્ઞાનમાં રાગ નથી માટે જ્ઞાન રાગને જાણતું નથી. જ્ઞાન જ્ઞાનમાં છે તેથી જ્ઞાન જ્ઞાનને જ જાણે છે. પોતાની એક સમયની જે પર્યાય છે તેમાં પરનો પ્રવેશ ક્યાં છે? નથી. અહીં ટીકામાં તો આમ લીધું છે કે આત્મા પોતાના વિશેષને જાણે છે, સામાન્યને જાણે છે, એ પહેલાં કહીને પછી વિશેષને જાણે છે એમ કહ્યું છે. પરને જાણે છે એમ અહીં વાત લીધી નથી, કેમ કે પરને જાણતા તો એને ધ્યાન પ્રગટ થઈ શકતું નથી. પોતાના પરિણામને જાણવાનો કાળ તો પણ ધર્મ ધ્યાન પ્રગટ થતું નથી. પણ પરિણામને જાણવાનું બંધ કરી અને સામાન્ય શુદ્ધ આત્મા ભગવાન બિરાજમાન છે એને જ્યારે એ કેન્દ્રમાં કેન્દ્રિત થાય, કેન્દ્ર સ્થાનમાં ઉપયોગ કેન્દ્રિત થાય અને એ ધ્યાન અને ધ્યેય એનો ભેદ પણ છૂટી જાય ત્યારે તેને ધ્યાન પ્રગટ થયું કહેવામાં આવે છે. કહે છે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, અર્થાત પોતાની પર્યાયનું લક્ષ્ય છોડી દઈએ. પરિણામ છે પણ પરિણામનું લક્ષ્ય છોડી દે, ક્રોધને ક્રોધમાં રહેવા દે એક બાજુ, અને તું આત્માના દર્શન કરી લે. પર્યાયમાં ઉત્પન્ન થતો ક્રોધ તને દર્શનમાં બાધા આવશે નહીં, કેમ કે ક્રોધ આત્મામાં નથી. આત્માની સન્મુખ થતા ક્રોધની અનુભૂતિ આવશે નહીં, કેમ આત્મામાં ક્રોધ નથી માટે ક્રોધનું વેદન આવવાનું નથી. આત્મામાં જ્ઞાનને આનંદ છે, એની સન્મુખ થતા તને જ્ઞાનને આનંદનું વેદન આવશે પણ ક્રોધનું વેદન આવવાનું નથી, કેમ કે ક્રોધ બાહ્ય તત્વ છે, એ આત્મામાં પ્રવેશ થઈ શકતો નથી. આવા ભેદ જ્ઞાન વિના ભવનો અંતારે હું ગમે એટલી ક્રિયાકાંડ કરે, આ લાખો રૂપિયા દાનના ધનવાન દાન આપે અને માને ધર્મ કર્યો, શરીરનો બળ્યો ઉપવાસ કરે મેં ધર્મ કર્યો, અને પંડિત શાસ્ત્રો મોઢે રાખે સંસ્કૃત ટીકા એકદમ શ્લોક પાણીના પૂર્ણિમા પણ બોલે, એમાં કઈ ધર્મ બરામ નથી. પંડિતને જ્ઞાનનું અભિમાન છે, શ્રીમંત ને પૈસા નું અભિમાન છે અને શરીર ના બળિયા ને શરીર નું અભિમાન, ત્રણે અભિમાન ઉભ્યું છે. એમાં કઈ વાતમાં માલ? સંતો નાગા બાવા દુનિયાથી આગા, એને નાગા બાવા ને ક્યાં કઈ પડી છે? દેવું છે કોઈને કપડું, એને કપડું આપો કે ફલાણું આપો, કઈ એને છે? એને શું? દિગંબર મુનિ આત્મધ્યાની આત્મામાં મગ્ન, બે ચાર દિવસે ઈચ્છા થાય તો જંગલમાંથી ગામમાં આવે, આહાર લઈ લે. રોજ આવવું એવો નિયમ નહીં, ઈચ્છા થાય આનંદ ની અનુભૂતિ કરતા કરતા ઉપયોગ અંદર માં ન ટકે અને જરાક બહાર જાય ઈચ્છા થાય તો એ આહાર ની ઈચ્છા થાય ત્યારે આહાર લેવા જાય. 24 કલાકમાં એક વખત આહાર લઈ ત્યાં જ પાણી પી લે, બીજી વખત પાણી પીવાનું એને હોય શકે નહીં. 24 કલાક 48 કલાક 96 કલાક જયારે આહાર લેવા જાય ત્યારે જ પાણી પીએ. વચ્ચે કમંડર માં પાણી પીડ્યું હોય શોચ માટે પણ એ પાણી નું એક બિંદુ પણ લે નહીં. એવી અલૌકિક આત્માને સાધે તેને સાધુ કહેવામાં, રાગ ને સાધે તેને સાધુ કહેતા નથી, એને ભોગી કહેવામાં આવે છે. આ તો સર્વજ્ઞ ભગવાન કહેલી વાત છે, કોઈના ઘરની વાત નથી. આ બધી વાત શાસ્ત્રોમાં રહેલી, પંચ પરમેશ્વરનું શું સ્વરૂપ છે એ જીવોએ સમજવું જોઈએ. પછી આત્માનું સ્વરૂપ સમજી નિર્ણય કરીને એનો પ્રયોગ કરે તો અનુભવ થાય. એ વાત સ્તુતિ બોલો વિદવાણી.